અને લક્ષણ ભરવા આવે છે એટલે ધર્મ ભાવના ની અંતર્ગત 10 લક્ષણ ધર્મ આપણે એનો સ્વાધ્યાય કરવો. અહીં 5 મિનિટ ની વાત છે એટલે આપણે 5મી ઢાળ ની ગાથાઓ નો પાઠ કરીએ. જો સ્ક્રીન ઉપર તમને ગાથાઓ આવશે. મુનિ સકલ વ્રતિ બાળવાગી
Yeah.
आत्मा ज पोतानो शरण छे, एनो शरण लेता जीव ने शांति प्रगट थाय छे अने एना शरण मां ज आगळ वधता जीव ने मोक्ष सुख प्राप्त थाय छे। आओ विचार करवो ए अशरण भाव। त्रीजी संसार भाव, संसार भाव ना शू कहे छे? संसरण करवू ए संसार। तो चार गतिओ मां અને નિશ્ચયથી જીવ પોતાના રાગ દ્વેષ આદિ વિભાવ ભાવોમાં નિરંતર એમાં જ રચ્યો પચ્યો રહે છે, એટલે ચાર ગતિના દુઃખ ભોગવે છે અને અનાદિકાળથી પાંચ પરાવર્તન રૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે। એનાથી વિરુદ્ધ પોતાના આત્માનું ચિંતન કરતા જીવને આ ચાર ગતિ રૂપ સંસારનો નાશ થાય છે અને મોક્ષ સુખ પ્રગટ થાય છે। એકત્વ અન્યત્વ ભાવના શું કે છે? કે દરેક પદાર્થ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની સીમામાં જ રહે છે। તો દરેક પદાર્થ ઇન્ક્લુડિંગ હું જીવ મારી પર્યાયનો કરતા હું છું, બીજા પદાર્થોની પર્યાયનો કરતા એ બીજા પદાર્થો છે। માટે જીવ અનાદિકાળથી એકલો જ છે, પોતાના જ શુભ અશુભ ભાવોનું ફળ ભોગવ્યા કરે છે। અન્ય પદાર્થો એના અન્યત્વ સહિત છે, એ પોત પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહે છે। આવો વિચાર કરીને જીવે પોતાના સ્વભાવ રૂપ રહેવું એ જેનો ધર્મ છે અને એવો વિચાર એ એકત્વ ભાવ છે। પર પદાર્થ મારાથી ભિન્ન છે, એના કાર્યનો કરતા એ પોતે છે, એવો વિચાર કરવો એ અન્યત્વ ભાવ છે। ખ્યાલ આવે છે? અશુચિ ભાવ, આ શરીર આદિ જે પદાર્થો છે એ બધા મલરૂપ પદાર્થો છે, અશુદ્ધ છે, અશુચિ છે। માટે એને પોતાનું માનીને જીવ જાણે મેલ ને પોતાનું માને છે, એવી રીતના અનાદિથી મોરૂપ બુદ્ધિમાં અટકેલો છે। સાચો વિચાર કરતા જીવનું સ્વરૂપ જ્ઞાનાનંદ સ્વભાવે શુદ્ધ છે અને આ તો કુદરત રૂપી અશુભ મન પર્યાય છે, એવો વિચાર કરતા એકત્વ મંદ પડે છે ને છેવટે તૂટે છે। માટે આવો વિચાર એ અશુચિ ભાવ। પછી આશ્રવ સંવર્ણ નિર્જ્ર, જીવ પોતાના મોહ રાગ દ્વેષ આદિ ભાવોમાં અનાદિકાળથી સુખ માનીને બેઠો છે, આવો ભાવને કેવા ભાવ કહેવાય છે? આશ્રવ ભાવ। એનાથી વિરુદ્ધ પોતાના જ્ઞાનાનંદ સ્વભાવમાં એકત્વ માને અને એનામાં લીન રહીને અનુભવ કરે, પહેલી વાર કરે ને શું કહેવાય? સંવર, અને એનો રસ લાગતા જીવને વારંવાર એમાં જ લીન રહેવાનો ઉત્કંઠા જાગે, એમાં જ લીન રહેવાની એને જિજ્ઞાસા થાય અને પોતાની શુદ્ધિની વૃદ્ધિ કરે, તો આને કહેવાય છે નિર્જ્ર। તો જીવ પોતાના એટલે આવા વિશ્વના સ્વરૂપની અથવા વસ્તુના સ્વરૂપની વારંવાર વિચાર કરવો એને આશ્રમ સંવર નિર્જ્ર ભાવના કહેવાય। પછી જે લોક ભાવ, આ છ દ્રવ્ય રૂપ જે આખો લોક છે એમાં ઉર્ધ્વ લોક, અધો લોક, મધ્ય લોક આદિ બધું જ છે, પણ એના સરવાળા રૂપે જોઈએ તો છ પ્રકારના દ્રવ્ય છે જે પોત પોતાની સ્વતંત્ર સત્તામાં રહે છે। એમાં એક જીવ નામનો પદાર્થ છે, એ પણ અનંતાનંદ જીવો છે, એમાંથી હું એક જીવ, આવો હું એક જીવ અનાદિકાળથી મારા પરિણામોના ફળ રૂપે સંસારમાં ચાલતો આવ્યો છું, હવે એની જ શુદ્ધિ કરીને હું મોક્ષ સુખ પ્રાપ્ત કરી શકું અને આવું અનંતા સિદ્ધ ભગવાન પહેલા કરી ચુક્યા છે અને અનંતા જીવો નિગોદમાં પડ્યા છે, જો હું નહીં કરું તો બીજા તો કરવાના છે, આવો વિચાર કરવો એ લોક ભાવ। પછી છે બોધી દુર્લભ ભાવ, બોધિ એટલે રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચાહી। દુર્લભ કેમ છે? કેમ કે અનાદિકાળથી જીવે પોતાનું સ્વરૂપ જાણ્યું નથી, જાણ્યું નથી માટે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એને પ્રગટ થયું નથી, પણ ખરેખર તો પોતાનો જ સ્વભાવ હોવાથી કોઈ સ્વર પદાર્થ ઉપર કોઈ ડિપેન્ડન્સ નથી, માટે જીવને સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરવું બહુ સુલભ છે, અત્યંત સુલભ છે। કેમ? કે પોતાના જ જ્ઞાનથી પોતાના જ આત્માનો વિચાર કરવાનો છે, કોઈ બીજી પર વસ્તુની ડિપેન્ડન્સી સહાયતાની જરૂરત નથી, માટે મોદી દુર્લભ ભાવના શું કે છે કે ખરેખર રત્નત્રય પ્રાપ્ત કરવું બહુ સુલભ છે. આટલો આપણે જોયા. હવે આપણે બારમી ધર્મ ભાવના જોઈએ છે. જો બારમી ગાથા ધર્મ ભાવના શું કે છે, જો ભાવ મોહ તે ન્યારે દ્રગ જ્ઞાન વ્રતાજી સારે. જીવના એવા ભાવ જે મોહ કહેતા અહીંયા રાગ દ્વેષ પણ લઈ લેવો બરાબર, તો જીવના મોહ રાગ દ્વેષ આદિ પરિણામોથી ભિન્ન છે. એવા કયા ભાવ છે, તો દ્રગ જ્ઞાન વ્રત. એટલે શું દ્રગ એટલે કે દર્શન, દર્શન એટલે સમ્યક દર્શન, જ્ઞાન સમ્યક જ્ઞાન અને વ્રત એટલે સમ્યક ચારિત્ર. આ બધા ભાવો છે. તો ધર્મ જપે જે ધારે, આવો ધર્મ જયારે જીવ ધારણ કરે છે તમહી સુખ અચલ નિહારે, ત્યારે જ જીવ અચલ સુખ ને પ્રાપ્ત થાય છે. અચ્છા મને કહો, તો શું આ જ્ઞાન એટલે આપણે જ્ઞાન નથી કરતા? આપણે જ્ઞાન નથી કરતા, આ અવાજ આવે છે, આ વરસાદ ચાલુ થયો તો એનો અવાજ આવે છે, તો આપણને સમજાતું નથી. આપણે કઈ અસમની જીવ છે હા કે ના? નથી ને? તો જ્ઞાન તો થાય છે. તો અહિયાં શું કે જ્ઞાન કરવાથી જીવને અચલ સુખ પ્રાપ્ત થાય છે. તો જ્ઞાન તો આપણે બધા કરીએ જ છે, તો શું તકલીફ છે? જેવું જ્ઞાન હોવું જોઈએ એવું જ્ઞાન નથી કરતા. જ્ઞાન કેવું કરીએ છે, પરલક્ષી જ્ઞાન તો છે અને એમાં આપણી મિથ્યા માન્યતા મિક્સ કરેલું જ્ઞાન છે. કેમ કે જેવો એમ વિચાર કરીએ કે હા અહિયાં ટેમ્પરેચર કેવું છે, તો જાણવાથી જ્ઞાન થયું કે હા સરસ છે, જરાક ઠંડુ છે, એમાં આપણી મિથ્યા માન્યતા ગુસાડી દીધી કે હા ઠંડુ એટલે સારું, ઠંડુ એટલે સારું, એટલે ટેમ્પરેચર કેવું છે બહુ સરસ છે. તો જેવું જ્ઞાન હતું એમાં જીવે પોતાની માન્યતા મિક્સ કરી અને જ્ઞાન કેવું થઈ ગયું, મિથ્યા જ્ઞાન થઈ ગયું. સમજાય છે? ખરેખર ધર્મ કોને કહેવાય, ખરેખર ધર્મ કોને કહેવાય બોલો? શાસ્ત્ર નું કોટેશન પ્રવચન સાર સાતમી ગાથા, ખરેખર ધર્મ કહેવાય ચારિત્ર કલ્લુ ધર્મ. આપણે વાત કરી લાસ્ટ ટાઈમ ક્લાસ, ખરેખર તો ચારિત્ર એ ધર્મ છે. ચારિત્ર એટલે શું, ચારિત્ર એટલે શું? હા, ચારિત્ર એટલે ચરવું, રમવું, લીન રહેવું. તો કેમાં લીન રહેવું, પોતાના આત્મ સ્વરૂપમાં લીન રહેવું, ખરેખર તો એ જ ધર્મ છે. હવે લીન રહેવાનો મતલબ શું છે, કે આપણે કઈ જાણીએ છીએ ને, સમજો આપણે કઈ આપણને બહુ ગમે છે, સપોઝ ટીવી જોવું, તો આપણે ટીવી જોતી વખતે એમાં એટલા એન્ગ્રોસ થઈ જઈએ છીએ કે બીજી કઈ વસ્તુ નો આપણને ખ્યાલ નથી આવતો. જયારે ગરમી પણ હોય તો એ વિચાર નથી આવતો કે અત્યારે ગરમી છે, અથવા ભૂખ પણ લાગી હોય તેમ થાય કે થોડીક વાર પછી હમણાં બહુ ઇન્ટરેસ્ટિંગ ચાલુ છે. આવું થાય છે કે નહીં, થાય છે કે નહીં? તો જે જોઈએ છે, જે જાણીએ છે, એ તો જ્ઞાન થયું. જે જોઈએ છે ને જાણીએ છે એ તો જ્ઞાન થયું, પણ એમાં ને એમાં જ રહેવું, એમાં ને એમાં જ ડૂબી જવું, લીન રહેવું, એને કહેવાય છે ચારિત્ર. ખ્યાલ આવે છે? હમણાં આપણે શું વાત થઈ કે ટેમ્પરેચર કેવું છે, ઠંડુ નહીં સારું છે, સારું છે કે નહીં? એમાં શું તકલીફ છે, એમાં આપણી મિથ્યા માન્યતા ભરેલી. તો આપણને જે જ્ઞાન થાય છે અને થયા કરે છે એટલે કે જ્ઞાન અને ચારિત્ર, એની બેકગ્રાઉન્ડમાં એમ કહે ને કે બિહાઇન્ડ બેક ઓફ ધ માઇન્ડ, એના સ્થળમાં એના અંદરમાં શું રહેલું છે, જીવની માન્યતા રહેલી છે, જીવની મિથ્યા માન્યતા રહેલી છે. એટલે આ ત્રણ વસ્તુ જે છે ને, દર્શન જ્ઞાન ને ચારિત્ર, એટલે કે શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ છે. તો એમનું ફંક્શન ઇન્ડિપેન્ડન્ટ, બધા શ્રદ્ધા ગુણ માન્યતાનું કામ કરે છે, જ્ઞાન ગુણ જાણવાનું કામ કરે છે, ચારિત્ર ગુણ લીનતાનું કામ કરે છે. પણ જીવની મિથ્યા બુદ્ધિને કારણે જીવ ત્રણેય વસ્તુને આપસમાં લિંક કરીને ઊંધું જ માને છે. બરાબર છે, ખ્યાલ આવે છે? જેવી રીતના સમજો આપણે આપણી નવી ગાડી લીધી, હા, ચમચમાતી કોઈક તો જે પણ નવી આવી હોય, અને લઈને રસ્તામાં ગયા અને એક મોટો ખાડો હતો બાજુમાં, તો આપણે એમ જતા હતા ને બાજુમાંથી ટ્રક જતો હતો. હવે વરસાદનો ટાઈમ, ખાડામાં પાણી ભરેલું હતું. જેવું ટ્રકનું ટાયર ખાડામાં પડ્યું, થતું થયું પાણી ઉડ્યું અને આપણી ગાડી ઉપર આવીને પડ્યું. બરાબર, આપણી ગાડી ઉપર પડીને આવ્યું એટલે તરત આપણા મગજમાં શું વિચાર આવ્યો? જો કેવો છે એને જાણી જોઈને મારા પર ઉડાયું. આવે છે કે નહીં તરત આ વિચાર? આવે છે કે નહીં? હવે સિચ્યુએશન ને એનાલાઇઝ કરીએ તો શું થાય છે આમાં? કે ખરેખર તો જીવે સૌથી પહેલા જ્ઞાન કર્યું કે આ ટ્રક ગયો, પાણી ઉડ્યું, આપણા ગાડી પર પડ્યું. જેવું જ્ઞાન કર્યું ત્યાં એમાં શ્રદ્ધા બેકગ્રાઉન્ડ માંથી બોલી કે ભાઈ આ મારી ગાડી છે, મારી ગાડી છે, મારી ગાડી પર આવું ગંદુ પાણી નાખવું એ ગંદુ છે, એ ખરાબ છે. બોલી કે નહીં બોલી? બોલી. એટલે શ્રદ્ધા એ જેવું એવું બોલ્યું તો જ્ઞાન નું પરિણામન પણ અશુદ્ધ થયું કે જો આ ટ્રક વાળાએ મારા પાણી ઉડાય. અને એવું થયું એટલે હવે ચારિત્ર વાય પિક્ચર માં આવ્યા. શું કે છે? એને ગુસ્સો આવ્યો. ચારિત્ર ભાઈ ને શું થયું? અંદર માંથી ગુસ્સો આવ્યો. ચારિત્ર માં રાગ દ્વેષ છે ને, તો દ્વેષ ની અંદર બીજા ભેદ, ક્રોધ માન માયા લોભ એમ થાય ને, માયા ને સોરી ક્રોધ ને માન એ દ્વેષ ના ભેદ છે. એટલે એને ક્રોધ નો ભાવ ઉત્પન્ન થયો. એટલે સિચ્યુએશન માં શું થયું? અંદર શ્રદ્ધા મિથ્યા હતી એટલે જ્ઞાન મિથ્યા થયું અને એને કારણે ચારિત્ર માં ક્રોધ નું પરિણામન થયું. હવે થવું તો શું જોઈએ? હવે એક્ચ્યુઅલ સિચ્યુએશન નો વિચાર કરીએ કે જે જીવને એમ ખ્યાલ આવે છે કે આ વિશ્વમાં છ દ્રવ્ય છે અને દરેક દ્રવ્ય પોતાનું પરિણામન સ્વતંત્ર રીતે કરે છે, એમાં હું જીવ પણ સ્વતંત્ર રીતે મારું પરિણામન કરું છું અને બધા ભૂતગલો પોતાની રીતે પરિણામન કરે છે, ત્યારે બધા ટ્રકમાં જે પરમાણુઓ હતા એ પરમાણુઓએ પાણી ઉડાયું કે નથી ઉડાયું? અરે જયારે પેટ્રોલ થી ટ્રક નથી ચાલતો, ડીઝલ થી ટ્રક નથી ચાલતો, તો ટ્રકે પાણી કેવી રીતના ઉડાયું? તો એ પાણીના પરમાણુઓનું સ્વતંત્ર પરિણામન થયું. ત્યાં એનું મારી ગાડી ઉપર પડવા રૂપે સ્વતંત્ર પરિણામન થયું. બરાબર, એટલે જ્ઞાન માં તો એવું જ આવ્યું કે હા જો પાણી ઉડ્યું ગાડી પર પડ્યું. પણ માન્યતા શું બોલી? માન્યતા બોલી કે ભાઈ દરેક વસ્તુનું પરિણામન સ્વતંત્ર છે, એમાં ન આ ગાડી મારી છે કે ન એ પાણી ખરાબ છે. તો પડ્યું તો ઠીક છે, પડ્યું એવું જ વિશ્વનું પરિણામન હશે. જયારે શ્રદ્ધા આમ બોલી તો જ્ઞાન સમ્યક રહ્યું કે હા જો આવી રીતના થયું, એને સિચ્યુએશન એનાલાઇઝ કરી લીધી. તો હવે ચારિત્ર ભાઈ શું બોલ્યા? ચારિત્ર ભાઈ શું બોલ્યા? કે કઈ નહીં, સમતા ભાવ, વિકરાગ. ના તો એને ક્રોધ આવ્યો કે ના એને બહુ એના પર રાગ આવ્યો કે ના રાગ નો પ્રસંગ છે કે ના દ્વેષ નો પ્રસંગ છે. એને સમતા ભાવ રહ્યો. સમતા ભાવ રહેતા પેલા ને શું થયું હતું? અંદર માંથી અનંત આકુરતા કે જો મારી ગાડી પર એને પુરાવ્યું. આને શું થયું? સમતા ભાવ છે, અંદર થી આનંદ કે ભાઈ આવું જ પરિણામન છે. અને આવા તો વિશ્વમાં દરેક સમય પરિણામન ચાલુ જ છે. તો ચાલુ હોવાથી જે જીવની સમ્યક માન્યતા છે એ જીવ હંમેશા અંદરથી શાંત અને નિરાકુળ રહે છે. જે જીવની મિથ્યા માન્યતા છે એ હંમેશા અંદરથી ઉદ્વેગમાં જ રહે છે. ઉદ્વેગમાં એટલે કે અંદરથી અનઈઝી, ઓલવેજ એને આકુરતા જ રહ્યા કરે છે. તો એ જીવ હંમેશા દુઃખી છે, આ જીવ હંમેશા સુખી છે. તો આ એક્ઝામ્પલ થી આપણે શું જોયું? કે ખરેખર તો જે સમ્યક દર્શન છે એ સમ્યક દર્શન ધર્મ નું મૂળ છે, રૂટ કોઝ છે. પણ ખરેખર સુખ નું કારણ કોણ છે? કે ચારિત્ર એ પ્રગટ વર્તમાનમાં ખરેખર સુખ નું કારણ છે. તો બાર ભાવનાઓના ચિંતનમાં મુનિરાજ જયારે આ ભાવનાઓનું ચિંતન કરે છે તો મુનિરાજ ને ખરેખર ધર્મ શું છે? મુનિરાજ ને ખરેખર ધર્મ તો નિશ્ચય સમ્યક ચારિત્ર છે કે જે જીવ આજે સવારના આજે ગુરુદેવ છે એને મારું કામ બહુ ઈઝી કરી નાખ્યું. જેને જેને ગુરુદેવ નું સવારનું પ્રવચન સાંભળ્યું હોય એમને મારું કામ બહુ ઈઝી કરી નાખ્યું. કેમ કે આખા પ્રવચન માં લગભગ મુનિરાજ ની મહિમા જ એમણે ગાઈ. ગાથા શું હતી કે જે મુનિરાજ ને સમ્યક દર્શન નથી, બહારના વ્રત આદિ એને લીધા છે, બહારના ભેદ લીધા છે, તો પણ એ સમ્યક દ્રષ્ટિ શ્રાવક કરતા ઉતરતા છે. એવી વાત આવી ને? પણ એવી વાતમાં એમણે સાચે સાચે મુનિરાજ નું સ્વરૂપ કેવું હોય પણ સાથે સાથે એ તો લેખા જ હતા કે મુનિરાજ કેવા હોય કે જે બધ પોતાના સ્વરૂપ આનંદ માં હંમેશા લીન રહે છે. આ સ્વરૂપ આનંદ એટલે કે પોતાના આત્મામાં હંમેશા લીન રહે છે. ખરેખર તો એમનો ધર્મ એ છે મુનિરાજ, એને કહેવાય નિશ્ચય સમ્યક ચારિત્ર અથવા તો નિશ્ચય ધર્મ. બરાબર છે? પણ હજી મુનિ છે ને, હજી ભગવાન તો નથી થઈ ગયા, એટલે હજી એમની જે ચારિત્ર માં કજાત છે તો એને કારણે આત્મામાં નિરંતર લીન રહી શકતા નથી. તો જયારે એ આત્મામાંથી બહાર આવે છે અને બહાર આવતા એમને જે વિકલ્પ આવે છે, વિકલ્પ એટલે કે વિચાર આવે છે, તો એ વિચાર ને વ્યવહાર ધર્મ કહેવાય છે. વ્યવહાર ધર્મ કહેવાય છે. જેવી રીતના કોઈ ડોક્ટર હોય, કોઈ સર્જન હોય, સપોઝ તો સર્જન હોય તો પોતાના ઘરમાં ચા પીતો હોય ત્યારે પણ સર્જન કહેવાય કે નહીં? કહેવાય ને, કહેવામાં ક્યાં વાંધો છે? પણ એનો મતલબ એમ થોડી છે કે અત્યારે સર્જરી કરે છે. સર્જરી તો જયારે ઓપરેશન થિયેટરમાં છે ત્યારે જ કરે છે, અને એ ખરેખર એનું સર્જન કહેવાનું નામ છે. બરાબર? બરાબર કે નહીં ડોક્ટર સાહેબ? જબ વો સર્જરી કર રહા હૈ તભી વો વાસ્તવિક મેં સર્જન હૈ. લેકિન ઉપચાર છે, વ્યવહાર છે, બાકી સમય મેં ભી ઉસે સર્જન કહેને મેં આતા હૈ. એવી જ રીતે ખરેખર તો મુનિરાજ જયારે પોતાના આત્મામાં લીન છે ત્યારે જ ધર્મમાં છે. પણ જયારે એમને વિકલ્પ આવે છે અને બહારના જે પણ આચરણ આદિ કરે છે તો એને પણ વ્યવહારથી ધર્મ કહેવામાં આવે છે. તો એને વ્યવહાર વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. બરાબર? એ વ્યવહાર ચારિત્ર નું વર્ણન આપણે આજે થોડું વધારે ડિટેલમાં જોશું આફ્ટર 5 મિનિટ. પહેલા આ ગાથા નો ભાવાર્થ આપણે જોઈ લઈએ. જો 12મી ગાથા નો ભાવાર્થ અન્વયાર્થ આપણે ગાથામાં આવી ગયો એટલે ડાયરેક્ટ ભાવાર્થ પર જઈએ. મોહ એટલે મિથ્યા દર્શન અર્થાત અતત્વ શ્રદ્ધા. જેવી જીવની પોતા વિશેની માન્યતા છે કે હું કોણ છું એ જયારે ખોટી હોય તો એને કહેવાય કે મિથ્યા દર્શન અથવા અતત્વ શ્રદ્ધા. તત્વ એટલે વસ્તુનો, વસ્તુ જેવી છે એનો એ ભાવ. જો જીવને વસ્તુ જેવી છે એનો ભાવ પકડાયો નથી એનો મતલબ કે એને તત્વ વિશેની માન્યતા ખોટી છે એટલે અતત્વ શ્રદ્ધા. તેનાથી રહીત, મોહથી રહીત, નિશ્ચય સમ્યક દર્શન, જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ રત્નત્રય ચાર રૂપ ધર્મ છે. બરાબર? વ્યવહાર રત્નત્રય તે ધર્મ નથી એમ બતાવવા માટે અહીં ગાથામાં તારે શબ્દ વાપર્યો છે. આપણે હમણાં વાત થઈ ને કે ખરેખરનો ધર્મ તો મુનિરાજ નો નિશ્ચય ચારિત્ર છે. વ્યવહારથી જે કરે છે એ એકચ્યુઅલી ધર્મ નથી પણ ધર્મ કહેવામાં આવે છે. અહીં એક ઉપચાર છે એવી પદ્ધતિ છે. હા, સહચારિતા. સહચારિતા એટલે શું? કે જે જીવને આવું જોવામાં આવે છે એને સાથે સાથે આ પણ છે એટલે નિશ્ચયની સાથે હોવાથી એને પણ વ્યવહાર તરીકે ધર્મ કહેવાય. ઓકે, ચાલો આગળ. જયારે જીવ નિશ્ચય રત્નત્રય સ્વરૂપ ધર્મને સ્વ આશ્રય વડે પ્રગટ કરે છે ત્યારે જ તે સ્થિર અક્ષય સુખને એટલે કે મોક્ષને પ્રાપ્ત કરે છે. ખરી રીતે તો જીવ જયારે પોતાના આત્માનો અનુભવ કરે છે ત્યારે જ એને સાચું સુખ પ્રગટ થાય છે. આવો વિચાર જે જીવ કરે છે એને ધર્મ ભાવના કહેવાય છે. ચાલ, ભાવના શું કહેવાય? ભાવના એટલે શું? ભાવના એટલે જે વસ્તુનો ભાવ આપણને નિરંતર રહ્યા કરે, જે વસ્તુનું ચિંતન જીવને નિરંતર રહ્યા કરે. આપણે એમ કહીએ ને કે ભાઈ આજે મને બહુ ભક્તિ કરવાનો ભાવ થયો છે. આ ભક્તિ કરવાનો ભાવ એટલે શું? કે આજે મને અંદરથી વારંવાર એમ વિચાર આવે છે કે ચલો ને આજે હું જઈને જિનેન્દ્ર ભગવાન ની ભક્તિ કરું. ખ્યાલમાં આવે છે? એટલે જેને આવા વારંવાર ચિંતન માં કે વિચાર માં જેવા ભાવ રહ્યા કરે એને ભાવના કહેવાય છે. તો મુનિરાજ ને વાસ્તવિક રીતે ખરેખર તો પોતાના આત્મામાં લીન જ છે, પણ જયારે લીન નથી રહી શકતા ત્યારે આવા 12 પ્રકારના વિચારો જે એવા ભાવ એમને નિરંતર આવ્યા કરે છે એટલે એને 12 ભાવના કહેવાય છે. તો જે જીવ નિશ્ચય રત્નત્રય ધર્મ ને આશ્રય લે છે એ અક્ષય સુખ ને પ્રાપ્ત કરે છે. આવી રીતે ચિંતન કરીને સમ્યક દ્રષ્ટિ જીવ સ્વસન્મુખતા નો અભ્યાસ વારંવાર કરે છે અને એ ગર્વ ભાવના છે. ખરેખર તો મુનિરાજ કરે છે, પણ ગૌણપણે સમ્યક દ્રષ્ટિ જીવ પણ આવા વિચાર નિરંતર કરે છે. સમ્યક દ્રષ્ટિ તો કરે જ છે, આપણે બધાએ નિત્ય દ્રષ્ટિ જીવે પણ આવા ભાવ નિરંતર કરવા જોઈએ. કેમ કે આવો વિચાર કરતા જીવનું મિથ્યાત્વ બંધ થાય છે અને જીવ પોતાના સ્વરૂપ ને નિકટ આવે છે. હવે આપણે થોડું પુસ્તક ચેન્જ કરીએ છીએ. આ એક વારસ અણુરેખા કરીને કુંકુંદ આચાર્ય લખેલું શાસ્ત્ર છે, 2000 વર્ષ જૂનું. એમાં 12 ભાવનાનું બહુ વિશેષ વર્ણન છે. લગભગ 193 જેવી ગાથાઓ છે જેમાં 12 ભાવનાનું વર્ણન છે. એમાંથી આપણે ધર્મ ભાવનાનું વર્ણન જોઈએ છે. ગાથા નંબર 68. જો આમાં વર્ણન તો ઘણું છે, આપણે ખાલી જે મૂળ ગાથા છે એનો અર્થ જ વાંચીએ છે. એટલે ઇમેજિન કે કુંકુંદ આચાર્ય ડાયરેક્ટ આપણને મેસેજ મોકલે છે 2000 વર્ષ પહેલા. શું કે છે? નિશ્ચય સુખ ની વાત તો થઈ ગઈ, બરાબર. નિશ્ચય ચારિત્ર ની વાત થઈ ગઈ, આમાં વ્યવહાર ચારિત્ર નું વિશેષ વર્ણન છે. એટલે નિશ્ચય ને બેક ઓફ ધ માઇન્ડ રાખ્યો કે દેટ ઇઝ અ પ્રાયોરિટી. પણ એની સાથે સાથે મુનિરાજ ને કે સામાન્ય જીવને આવા વિકલ્પો આવે છે એની અહીંયા વાત કરે છે. ઉત્તમ સુખ ને લીન જીન દેવ ને, એટલે કે જે જીનેન્દ્ર ભગવાન છે એમને દિવ્ય ધ્વનિમાં આવો મેસેજ આપ્યો છે. શું મેસેજ આપ્યો છે? કે ગૃહસ્થ ધર્મ કે 11 ભેદ હે ઓર મુનિ ધર્મ કે 10 ભેદ હે. યહ ધર્મ સમ્યક દર્શન પૂર્વક હી હોતા હે. આપણે હમણાં 10 ધર્મ ને જોશું ને તો ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્ગવ, ઉત્તમ આર્યો. આ ઉત્તમ શબ્દ નો મતલબ શું છે? એ ઉત્તમ શબ્દ સમ્યક દર્શન નું સૂચક છે કે એ જીવને સમ્યક દર્શન છે. આગળ નેક્સ્ટ 69. હવે શ્રાવક ના જે 11 પ્રતિમાઓ છે પહેલા એનું વર્ણન કરે છે કે કોઈ જીવ પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત કરે તો પહેલા ગુણસ્થાન થી ચોથા ગુણસ્થાને લગભગ મેજોરિટી જાય, બરાબર. ચોથા ગુણસ્થાને હજી એમને વ્રત લેવાનો ભાવ નથી, પણ જેમ જેમ પોતાના આત્માનો આશ્રય લેતા એમનું વૈરાગ્ય વધે છે એમ એમ બહારથી એમને ઓટોમેટિકલી આવા વિચાર આવે છે કે મારે હવે આ નથી કરવું, મારે આ નથી કરવું. એને 11 પ્રતિમા કહેવાય છે. ધીસ આર 11 ડિફરન્ટ લેવલ્સ ઓફ વૈરાગ્ય એમ સમજો, બરાબર. જેવી રીતના આપણી એક્ઝામ જેમ જેમ નજીક આવે છે તો આપણને એમ કહે છે ને કે ના હવે હવે ટાઈમ પાસ કરવા નથી જવું, હવે રમવા નથી જવું, હવે આ નથી કર્યું. તો એને કહેવાય છે વ્યવહાર ભણતર. એ વિચારને કહેવાય વ્યવહાર ભણતર. અને એકચ્યુઅલી જે ભણવા કહે છે ત્યારે એને કહેવાય નિશ્ચય સ્ટડી, ઓલાને કહેવાય વ્યવહાર સ્ટડી, બરાબર છે. ઓકે, તો અહીંયા વ્યવહારમાં કેવા વિચાર આવે છે એની વાત છે. તો દર્શન પ્રતિમા, આ 11 ને પ્રતિમા કહેવાય. તો દર્શન પ્રતિમા, વ્રત પ્રતિમા, સામાયિક પ્રતિમા. દર્શન એટલે શું? કે જે એમનું સમ્યક દર્શન હતું પહેલા, જે એમની માન્યતા થઈ કે હું જ જીવ છું એ વધારે દ્રઢ થવું એને કહેવાય દર્શન પ્રતિમા. પછી વ્રત પ્રતિમા. આપણે 12 પ્રકારના વ્રત પહેલા જોઈ લીધા. ચોથી દાળમાં શ્રાવકના 12 વ્રત, 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષા. તો એ વ્રતોના ભાવ, એ વ્રતો લેવાનો ભાવ થવો એને કહેવાય વ્રત પ્રતિમા. પછી આગળ સામાયિક પ્રતિમા. પહેલા સ્વાધ્યાય તો કરતા હતા, અને આત્માનો વિચાર એ સ્વાધ્યાયમાં જ વચમાં વિચાર આવે તો આત્માનો વિચાર કરતા હતા. હવે નિયમ પૂર્વક દિવસમાં એક વાર, બે વાર કે ત્રણ વાર કોઈ એકાંત સ્થાનમાં બેસીને આત્માના તત્વ વિચારનો અને આત્માના અનુભવનો અભ્યાસ કરવો એને કહેવાય છે સામાયિક પ્રતિમા. પછી આગળ પોષક પ્રતિમા, એટલે કે આઠમ અને ચૌદસ ના પહેલા દિવસના, એટલે કે સાતમ અને તેરસ ના બપોર થી લઈને આઠમ અને ચૌદસ આખો દિવસ કોઈ એકાંત સ્થાનમાં રહીને નિરંતર ધર્મ ના વિચાર, ધર્મ ની ભાવના, ભગવાન ની સ્તુતિ, આત્માના અનુભવ આદિ ના પ્રયોગોમાં એ સમય વ્યતીત કરવો એને કહેવાય પોષણ કરવા. પછી સચિત્ત ત્યાગ પ્રતિમા, કોઈ પણ સચિત્ત વસ્તુ છે એનો હવે હું ત્યાગ કરું. સચિત્ત વસ્તુ એટલે કોને કહેવાય? કોઈ પણ એવી વસ્તુ કે જેમાં જીવ ની હયાતી હજી છે, જેવી રીતના કોઈ પાણી છે, પાણી ને તમે ગળ્યા વગર અથવા બોઇલ કર્યા વગર એની જે પણ અચિત કરવાની પ્રક્રિયા છે એના વગર આપણે વાપરીએ તો એ સચિત પાણી છે, એમાં જીવ છે અને એનો આપણા નિમિત્તે ઘાત થાય છે, એનો દોષ આપણને લાગે છે. તો હવે એમને વૈરાગ્ય વધતા ઓટોમેટિકલી એવો ભાવ આવે છે કે મારા નિમિત્તે કોઈ જીવ હરાવો ન જોઈએ, તો એમની એ જાતની ક્રિયાઓ થાય છે, એને કહેવાય સચિત ત્યાગ. પછી છે રાત્રિ ભોજન ત્યાગ, સેલ્ફ એક્સપ્લેનેટરી. બ્રહ્મચર્ય પ્રતિમા, આરંભ ત્યાગ. આરંભ એટલે શું? આપણે કોઈ પણ એક્ટિવિટી કરીએ છીએ કે આઈ એમ ગોઈંગ ટુ ઓર્ગેનાઇઝ એન ઇવેન્ટ અથવા આઈ એમ ડુઈંગ અ બિઝનેસ અને આઈ એમ ગોઈંગ ટુ ડુ સમ પ્રમોશન, તો એના માટેની જે પણ એક્ટિવિટી હોય એને આરંભ કહેવાય છે. તો હવે આરંભ નો ત્યાગ કરે છે કે હવે કોઈ પણ બીજી માથાકૂટમાં પડવા કરતા પોતાના આત્માના વિચારોમાં અને સ્વાધ્યાયમાં એમને વધારે સમય વ્યતીત કરવો છે, એટલે બુદ્ધિપૂર્વક બહારના કોઈ પણ વિકલ્પોથી દૂર થાય. પછી છે પરિગ્રહ ત્યાગ. પહેલા જેટલો એમને પરિગ્રહ હતો એમાંથી પણ લિમિટ કરીને અમુક જ હવે હું પરિગ્રહ રાખીશ, વધારે હું નહીં રાખું એમ કરીને બાકીના પરિગ્રહનો ત્યાગ કર્યો. અનુમતિ ત્યાગ, અનુમતિ ત્યાગ એટલે કે હવે કોઈ પણ સાંસારિક કાર્યના ડિસિઝન મેકિંગમાં ઇન્વોલ્વ થતા નથી. પોતાના ફેમિલીમાં પણ કઈ ઇવેન્ટ હોય તો પણ હવે એમાં ઇન્વોલ્વ થતા નથી. આ છે ને બધા મુનિ દીક્ષાની પ્રયાસ એક પ્રેક્ટિસ માટે કરવામાં આવે છે. અને છેલ્લું છે ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા. ઉદ્દિષ્ટ ત્યાગ એટલે કે જે પણ એમના માટે બનાવવામાં આવ્યું હોય સ્પેસિફિકલી એ વસ્તુનો એ ત્યાગ કરે. જે રીતના મુનિરાજને એમના માટે બનાવેલું ભોજન પાણી આદિ એ ક્યારે કરે, એમને ખબર પડે કે જો હું આવ્યો અને કોઈને સમાચાર મળ્યા એટલે મારા માટે થઈને ખાસ એમને શેરડીનો રસ કાઢ્યો છે, એ ક્યારે એ લઈ નહીં, કેમકે એમનો દોષ એમને લાગે છે એમાં જે પણ હિંસા થાય તો એને ઉદ્દિષ્ટ ભોજન કહેવાય. તો હવે આ જીવને ઉદ્દિષ્ટ ત્યાગ છે, એટલે હવે ઈ ઇઝ ઓલમોસ્ટ લાઈક મુનિરાજ પણ સ્ટીલ નોટ યેટ. હજી એક લંગોટ અને અથવા એક ખંડ વસ્ત્ર આદિ પહેરીને જંગલમાં રહે છે, મુનિરાજની જેમ પ્રેક્ટિસ કરે છે, પણ હજી મુનિરાજ થયા નથી. આ તો બહારના વ્રતો છે, અંદરમાં એમને કેટલો વૈરાગ્ય છે અને વૈરાગ્યના કોરિલેશનમાં કેટલા કશાય ચોપડીનો અભાવ થયો છે અને એમને કયું ગુણસ્થાન પ્રગટ છે એનાથી આ બધી પ્રતિમાઓના ભાવ એમને આવે છે. ખ્યાલમાં આવે છે? ઓકે, આપણે ક્વિકલી જોઈ લીધું, આપણે વધારે ધ્યાન આપશું મુનિરાજના 10 ધર્મો છે. જો નેક્સ્ટ ગાથા, ઉત્તમ ક્ષમા માર્દવ આર્ય ઉત્તમ સત્ય ઉત્તમ શૌચ, અહીંથી ઉત્તમ સંયમ મિસિંગ છે, પ્રિન્ટિંગ નથી. ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન્ય, ઉત્તમ બ્રહ્મચર્ય, ये 10 वेद मुनि धर्म के खरे कर तो मोक्षा प्रकाशक में शू कहते मुनि धर्म को नहीं कहवा. पहला अध्याय पहला जो डेफिनेशन है हरिहंतनी सिद्धनी पी आचार्य उपाध्याय साधु भगवान एमा शू कहते मुनि धर्म एटले जे शुद्ध उपयोग पूर्वक मुनि दीक्षा जेने लीधी है ये जेमनी जेमने एकमात्र नियम से એ હંમેશા પોતાના શુદ્ધ ઉપયોગમાં રહે છે. ખ્યાલમાં આવે છે? ભાગ્યાથી અમૃતચંદ્રાચાર્ય કોઈ મૂળ શાસ્ત્રમાં કહે છે કે હું મારા શુદ્ધ ઉપયોગમાં રહી શકતો નથી અને બહાર આવીને મને આ શાસ્ત્ર કરવાનો વિકલ્પ થાય છે તો મારાથી મહા અપરાધ થાય છે, એવું છે ને? મારાથી મહા અપરાધ થઈ ગયો કે મેં જે પ્રતિજ્ઞા લીધી હતી મારી જાણે તૂટી જાય છે. એટલે ખરેખર તો એ જ એમનો નિશ્ચય ધર્મ છે. પણ જે મુનિરાજ છે એમને બહાર વિકલ્પ, એટલે જયારે ધ્યાનમાં રહી શકતા નથી ને બહાર આવે છે, તો બહાર માં એને કેવા ભાવ હોય છે? તો એમને એવા ક્ષમાના ભાવ છે કે આપણે અગેન ગુરુદેવશ્રી પોતાના પ્રવચનમાં વારંવાર કહે છે કે એમના આખા ચામડા ઉખાડી નાખે અને ખાર નાખે તો પણ એમને એટલો પણ ક્રોધ ન આવે કે જાણે આંખનો કોર પણ લાલ ન થાય. ખ્યાલ આવે છે? આજે સવારના જ પ્રવચનમાં સ્ટોરી આવી ને, કોની સ્ટોરી આવી? સૈનિક રાજા કયા મુનિરાજ હતા? મુનિરાજ નું નામ તો યશોધન મુનિરાજ. વેરી ગુડ. યશોધન મુનિરાજ જંગલમાં ધ્યાન કરતા હતા. થોડુંક હવે આ યંગસ્ટર આવે થોડી સ્ટોરી તો કેવી પડશે ને પાછી. યશોધર મુનિરાજ જંગલમાં રાજ્ય ધ્યાન કરતા હતા ત્યારે રાજ્ય કોનું હતું? સૈનિક રાજા નું રાજ્ય હતું. સૈનિક રાજા એટલે હી વોઝ લાઈક એમ સમજો ને મંડલેશ્વર રાજા કહેવાય. એટલે હી ઇઝ કિંગ ઓફ કિંગ્સ. જેવી રીતે આપણે અત્યારના નરેન્દ્ર મોદી હી ઇઝ ધી મિનિસ્ટર ઓફ મિનિસ્ટર એમ કહેવાય, એવી રીતના સૈનિક રાજા વોઝ કિંગ ઓફ કિંગ્સ. એટલે એમના અંડરમાં ઘણા બધા કિંગ્સ હતા. એટલે હી વોઝ અ બિગ કિંગ. પણ ઓરિજિનલી હી યુઝ ટુ બિલીવ બુદ્ધિઝમ. અને એમના લગ્ન થયા કેલના રાણી સાથે. હવે કેલના રાણી કોણ હતા? ખ્યાલ છે? મહાવીર ભગવાન ના માસી હતા. મહાવીર ભગવાન ના માસી એટલે એ એકદમ જૈન ધર્મી, મહાવીર ભગવાન ના છૂટ ભગત. પણ એમના લગ્ન બાય સમ ચીટિંગ ગયા, એમ સમજો. તો હવે લગ્ન તો થઈ ગયા પણ ચેલના રાણીમાં તો ઓલરેડી માને આપી કે મને તમે ક્યાંથી ક્યાં લઈ આવ્યા? હું તો કેટલા મારા જીનેન્દ્ર ભગવાનના પૂજન આદિમાં હું કેટલો આનંદ માણતી હતી અને અહીંયા તો કોઈ મંદિર ન મળે, કઈ સ્વાધ્યાય નહીં, કોઈ મુમુક્ષુ નહીં જેની અંદર ધર્મ ચર્ચા આદિ કરી શકાય, આવું ક્યાં આવ્યું? તો જણી રાજા કે ના ના, મુખ્ય ધર્મ જ સાચો છે, તારે એમના ગુરુઓને મળવું જોઈએ એક વાર. એટલે જેલના રાણી કેવું કે હું એમને એક વાર જમવા બોલાવું છું. તો શી ઇન્વાઇટેડ ધેમ ફોર અ મીલ, લંચ. લંચ જ સમજો, ડિનર તો જયારે હતા નહીં. આ તો ડિનર બી કરતા હવે આવે ત્યારે લંચ હતા. તો બધાને ઇન્વાઇટ કર્યા. તો બૌદ્ધ મુનિ કે અમે બધા સર્વજ્ઞ છે, બૌદ્ધ ધર્મ જ સૌથી મહાન છે, તારે એને માનવું જોઈએ. જો તારા રાજા બી માને છે તો તું કેમ ના માને? એવી તો તું કઈ મોટી. બરાબર. તો જેલના રાણીને થયું કે લાવો એમની પરીક્ષા કરું કે આટલું બહુ બ્રાગ કરે છે કે અમે સર્વજ્ઞ છીએ, તો સાચે એમને કઈ જ્ઞાન છે કે નહીં. તો એમને શું કર્યું કે જયારે બધા હા, તો જયારે બધા મુનિ આવ્યા તો બહાર ચપ્પલ મોજડી બહાર ઉતારીને આવે ને, એ જેલના રાણીએ શું કર્યું? બધી મોજડી લીધી અને બહુ ઝીણી ઝીણી સમારી નાખી, એકદમ ઝીણી, એટલે કટ કરીને એનું જમવાનું બનાવ્યું. એમાં સરસ મસાલા અને સ્વીટ ને બધું નાખીને, એટલે ઇટ વોઝ વેરી વેરી ડેકોરેટેડ. અને એ એમણે બધા એ જ સાધુઓને પીવડી. હવે દે વર ઓલ ઓનલી ડ્રીવન બાય ધ ટેસ્ટ, દે ઓલ એટ વેરી નાઇસલી. અને વેન યુ સ્ટાર્ટેડ ગોઈંગ તો દે સ્ટાર્ટેડ વન્ડરિંગ, અરે અમારી મોજડી ક્યાં ગઈ? તો ત્યારે કેલના રાણી કે તમે તો સર્વજ્ઞ છો, તમે જ જ્ઞાન લગાવો કે ક્યાં ગઈ તમારી મોજડી. પણ આફ્ટર લોટ ઓફ ડિસ્કશન એમણે કહ્યું કે હવે આ મોજડી નું તો આવી રીતના જમવાનું બધા તમારા પેટ માં છે. તો એ બધાથી એ સાંભળીને રેવાયું નહીં કે બધાનું ઉલટી થઈ ગયું બહાર. અને જેમ ઉલટી થઈ તો અંદરથી બધાથી ઝીણા ઝીણા ટુકડા બધું હોય બધું બહાર. એટલે ખબર પડી કે ભાઈ એ કઈ સર્વજ્ઞ છે એવું કઈ છે. અને એમને શું કહ્યું કે મારું માન ભવ્ય થયું કે આ કઈ રાણી કે જેને અમને આવી રીતના એને ઇન્કરેજ કર્યું. અમારું રાજા ઓલસો પણ વેરી એંગ્રી કે મારા મુનિ આવ્યા ને તે આવું કર્યું એની સાથે, હવે હું પણ બદલો લઈશ. So this was an event that happened. પછી એક દિવસ ગયું કે મુનિ ક્ષણિક રાજા જંગલમાં ગયા હતા. જંગલમાં ગયા હતા ને અહીંયા તો યશોધર મુનિરાજ જંગલમાં ધ્યાન કરે છે એક ઝાડની નીચે બેસી. તો ક્ષણિક રાજા એને જોયું તો એને કહ્યું કે હા જો આ એ ડોંગી ડોંગી મુનિ આ ચેલના બહુ એના વખાણ કરે છે ને, ચાલ જો હું એનામાં કેટલી તાકાત છે ખબર ન પડે. તો એને સૌથી પહેલા તો કહ્યું ક્ષણિક રાજા કે એમની પાસે જંગલી કૂતરાઓ હતા, જંગલી કૂતરાઓ હતા એની પાસે. તો એને ડાયરેક્ટ કહ્યું કે જા ઓલા મુનિરાજ જા ખાઈ લે. શું એ કૂતરાઓ જોયા ફટાફટ ફટાફટ. અને જેવા ત્યાં પહોંચ્યા અને મુનિરાજ ની એ મુખ મુદ્રા જોઈ તો એકદમ શાંત પડી ગયા. શાંત પડીને એમના ચરણોમાં ત્યાં બેસી ગયા. તો ક્ષણિક રાજા હજી ગુસ્સો આવ્યો કે આ તો કોઈ માયાવી લાગે છે કે એને મારા કૂતરાઓને પણ એને વશમાં કરી લીધા, કોઈ જરૂર માયાવી છે, આને તો હું મારી જાતે જ હું એને બદલો લઈ. તો ત્યાં એક સાપ પડ્યો હતો મરેલો, એને લીધો અને એ મુનિરાજના ગળામાં લપેટી લીધો. જો અહીંયા દેખાડ દે ત્યારે એમને સાતમી નરક નું આયુષ્ય બંધાઈ ગયું એટલા ખરાબ પરિણામ એમના હતા. હવે એ તો વયા ગયા, એમનું કામ જે બી હતું પતિ ગયું, ઘરે ગયા, એ પકડ મેં તો હું એ કરી દીધી પકડ સમજી. આફ્ટર થ્રી ડેઝ there was some discussion in the jail rani sahab and he suddenly remembered. So he mentioned ke he pe maru mara duniya nu bahu bahu apman karyo to ne me badlo lido tara kya dongi sabu beta tha ene hu aavi rite rakhi na aavyo chu atyar nahi to kya hi bhagi gaya hato. So jail rani ne bahu dukh thayo ane emne shrinik raja ne kahyu ke he na ka tumne shu karyo. જો એ સાચા મુનિ હશે તો આવી રીતના કોઈ પણ મુનિરાજ પર ત્યારે પણ ઉત્સર્ગ આવે ને તો એ ત્યાં જ પ્રતિમા યોગ લઈ લે, એ ત્યાંથી હલે જ નહીં. અને જો એમનું એમાં મૃત્યુ થઈ જાય તો એમાં જ સમાધિ મરણ કરે. પણ એવો નિયમ છે કોઈ પણ મુનિરાજ પર ઉત્સર્ગ થતા એ ત્યાંથી પછી હલે નહીં. તો જેલના રાણી કહે સાચા મુનિ હશે તો હજી ત્યાં ને ત્યાં એમને એમ જ ભેગા હશે. એટલે દેવ ગયા અને ત્યાં એમણે જેવું ક્ષણિક રાજા જોયું કે ઓ હજી આમ જ બેઠા છે. પછી નજીક ગયા તો નજીક ગયા તો ઓલો મરેલો સાપ એની આજુબાજુ અસંખ્ય જીવડા કીડીઓ ને બધું લાલ કીડીઓ હોય એટલે એને જીવાત ને શું ખબર કે શું મરેલો ને શું જીવ છે. એના માટે તો એ સમ્યક દ્રષ્ટિ જેવા છે, એના માટે બધા કુદરત સમાન છે. એ કીડીઓ મજા કરો ખરેખર સમ્યક દ્રષ્ટિ નથી, ખરેખર તો અસંખ્ય છે. પણ એ જીવાત ને ખબર નથી પડતી કે આ મરેલી શું વસ્તુ છે અને આ શરીર શું છે. તો એ તો ડંક મારી મારીને આખું શરીર લાલ લાલ એકદમ. એટલે પહેલા એમને છેલ્લા રાણીએ શું કર્યું, હવે આ પણ આપણે શીખવા જેવું છે કે ધળ લઈને સાપુ વાળી બાજુમાં ન નાખી દો કેમ કે એની જે બધી જીવાત બધી મરી ગયા. એટલે પહેલા એક કાકર નો ઢગલો કરે સાઈડ પર કે બધી જીવા ધીરે થી ઉતરી જાય અને અહીંયા સાકર પર આવે. અને એક વાર જયારે ઉતરી જાય પછી સાપ ને ધીરે થી લઈને સાઈડમાં નાખી. ચાલો આવે શ્રાવકોના ચારિત્ર પણ એટલે શ્રાવકોના ભાવ પણ આટલા મંદ હોય છે કે જીવાત નો પણ એક નાશ ન થવો જોઈએ. ચાલો આવે તો આવી રીતના એ મુનિરાજ નો ઉત્સર્ગ દૂર કર્યો. હવે ધ બ્યુટી ઓફ ધ સ્ટોરી કે જયારે મુનિરાજે આંખ ખોલી ધ્યાન માંથી બહાર આવ્યા અને સામે ક્ષણિક રાજા ને ચેલના રાણી બેઠા છે. એમણે શું આશીર્વાદ આપ્યા કે ચેલના રાણી તારું તો ધર્મ વૃદ્ધિ થાય અને ક્ષણિક રાજા તું તો બહુ દુષ્ટ છે તારે આવું બધું કરવું જોઈએ એવું કીધું. તો શું કીધું, ભાઈ ધર્મ વૃદ્ધિ આવો તમારા બધાની અને દરેક જીવની ધર્મ વૃદ્ધિ. એટલે તું એકચ્યુઅલી શું કહેવા માંગે છે કે મુનિરાજ ની ક્ષમા ભાવ કેવો હોય છે કે કોઈ મિત્ર હોય કે કોઈ શત્રુ હોય એમને તો દરેક જીવ સમાન લાગે છે. એમને ક્યારે કોઈના પર ક્રોધ આવતો જ નથી, ક્રોધ આવતો જ નથી એને ક્ષમા ભાવ કહેવાય. એવું નથી કે પહેલા ક્રોધ આવ્યો અને પછી એમણે એ ટર્ન્ડ બેક કે ના ના મારે ક્રોધ ન કરવો જોઈએ મારે તો ક્ષમા કરવી જોઈએ, એવું નથી. મુનિરાજ ને પોતાના આત્મામાં એટલી લીનતા છે, એટલી શાંતિ છે કે બહારની બધી જ વસ્તુ સમાન લાગે છે. એ પોતાના આત્માને છોડીને બધી જ વસ્તુ સમાન લાગે છે, માટે એમને કોઈ સારી કે કોઈ ખરાબ એવો ભેદ જ નથી, માટે કોઈ રાગ કે દ્વેષ થતા જ નથી. એવું ન થવાને કારણે એમને ક્રોધ થયો જ નહીં, માટે એમને ઉત્તમ ક્ષમા કરી એમ કહેવામાં આવે છે. આ એક કહેવાની પદ્ધતિ છે. વ્યવહારની તો ભાષા બોલવાની હોય ને, અંદર ભાવ તો નિશ્ચય ના હોય, વ્યવહારની તો ભાષા બોલવાની હોય. એવી બોલવાની ભાષા છે કે મુનિરાજ ની દરેક જીવ પર ક્ષમા છે, પણ ખરેખર તો મુનિરાજ ને દરેક જીવ સમાન લાગે છે અને એમને એવો ક્રોધ ઉત્પન્ન થતી છે. ખ્યાલમાં આવે છે? તો જો આપણે આગળ ગાથા વાંચીએ છીએ, ગાથા નંબર 71, હમણાં 10 લક્ષણ પર્વ શરૂ થાય છે, હમણાં ઓગસ્ટ એન્ડ, જયારે 27 થી 5, બરાબર 26 થી 5, 26 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બર, આ 10 લક્ષણ ધર્મ દર વર્ષે અંત 3 વાર આવે છે. પણ આપણે ખાસ આ હમણાં જે આવશે એ આપણે ખાસ ભાદરવાના સેલિબ્રેટ કરીએ છીએ. એ 10 દિવસમાં આપણે મુનિરાજના ખરેખર તો ચારિત્ર એક જ જન્મ છે, પણ એના 10 અલગ અલગ લક્ષણો છે કે એમને ક્રોધ નથી, માટે ક્રોધ થી રહીત એમને ઉત્તમ ક્ષમા છે. એમને માન નથી તો માન થી રહીત ઉત્તમ માર્ગવ ધર્મ છે. એમને માયા નથી તો માયા થી રહીત ઉત્તમ આર્જવ ધર્મ છે. આવી રીતના 10 અલગ અલગ લક્ષણો થી મુનિરાજ ના વૈરાગ્ય ભાવ ને આપણે ઉજવીએ છીએ, એવો આ 10 લક્ષણ પર્વ ના આવશે. તો એના ઇન્ટ્રોડક્શન તરીકે આજે આપણે 10 ધર્મ વધારે વિશેષતાથી લઈએ છીએ. જો આગળ 71st ગાથા, ક્રોધ કી ઉત્પત્તિ કા બહાર મેં સંયોગ કારણ ઉપસ્થિત હોને પર જો તનિક ભી ક્રોધ નહીં કરતા, જેમને એટલો ક્રોધ આવતો જ નથી ઉનકે ઉત્તમ ક્ષમા હોતી હૈ. બરાબર? આગળ જો શ્રમણ, હવે માન થી અગેન્સ્ટમાં છે ને, જો શ્રમણ કુલ રૂપ જાતિ બુદ્ધિ આ બધા આપણે વાંચ્યા છે, આપણે ચોળાણામાં બધું ભણ્યું છે, 8 પ્રકારના મન ક્યાં ભણ્યા છે? ત્રીજી ડાળમાં સમ્યક દ્રષ્ટિના 8 અંગ 25 દોષોથી રહિત એમાં આપણે આ ભણ્યું છે. 25 દોષોમાં 8 પ્રકારના મન હોય છે. તો મુનિરાજ ને તો સમ્યક પ્રચુરતા છે ને, એમને 8 મદ હોતા નથી એ અહીંયા વાત કરે છે. જો શ્રવણ કુલ રૂપ જાતિ બુદ્ધિ તપ શ્રુત તથા શીલ કા તનિક ભી મદ નહીં કરતા, ઉનકે ઉત્તમ માર્ગવ ધર્મ હોતા હૈ. આગળ નેક્સ્ટ કાતા કઈ આવે છે? ઉત્તમ આર્યવ ધર્મ. જો શ્રવણ માયા થી રહીત ઉત્તમ આર્જવ, તો જો શ્રવણ કુટિલ ભાવ કો છોડકર નિર્મલ હૃદય સે આચરણ કરતા હૈ, ઉનકે નિયમ સે તીસરા આર્જવ ધર્મ હોતા હૈ. મુનિરાજ ને તો જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, એ સમ્યક દ્રષ્ટિ જીવ ને જ માયા કરતા એ મંજુરા થઈ ગયો, કેમ કે અનંતાનુમતિ માયા નો નાશ થઈ ગયો છે, તો એમને જ માયા નથી, તો મુનિરાજ ને તો શું હોય? એટલે મુનિરાજ ને એવા વિચાર નથી આવતા કે આ ટ્રી મારા માટે સારું છે તો અહીંયા બેસી જાઉં, અથવા તો આ વેધર સારી છે અહીંયા મને તડકો નહીં લાગે, એવો મુનિરાજ વિચાર કરતા જ નથી. એમને તો નિશ્ચલ ભાવે વિહાર કરે છે, જ્યાં અટકવું થયું ત્યાં જ અટકી જાય. ક્યારેક તો પર્વત ની ટોચ ઉપર, ક્યારેક તો મેદાન ની વચમાં ઉભા રહે છે. મુનિરાજ ઓલવેઝ હેડ પોસ્ચર માં હોય શકે. આપણે કઈક બીજી તનિક અલગ અલગ ઘણી વાતો સાંભળીએ છીએ કે કઈક આમ ધ્યાન કરતા હતા ને કઈક આમ કરતા, એવું ક્યારે હોય જ નહીં. મુનિરાજ ને એટલી કોઈ પોસ્ચર ની મહિમા હોય જ નહીં. ઓલવેઝ કાં તો ખડગાસન માં હોય, જેવી રીતના બાહુબલી ભગવાન ઉપર છે, અથવા પદ્માસન માં હોય, જેવી રીતના સિમંદર ભગવાન છે. આ બે જ પોસ્ચર માં હોય, એમાં પણ કોઈ પ્રેફરન્સ એમને ન હોય કે હું આજે બેસી જાઉં, બહુ થાકી ગયો છું કે આજે હું ઉભો રહું. ખ્યાલમાં આવે છે? એમને તો જે જે પોસ્ચર માં જેમ બને છે ત્યાં ત્યાં છે ધ્યાન માં લાભ. મેન એમને શું છે કે એમની ધ્યાન ની ઉગ્રતા જેમ એમને વધતી લાગે એમ ઈ કરે છે. ખ્યાલ માં આવે છે? એમને એવું લાગે કોઈ વિકલ્પ એમને જરાક ડિસ્ટર્બ કરતા હોય ધ્યાન માં તો ઈ રીતે આચરણ કરે છે. આગળ હવે ચોથો ધર્મ ઉત્તમ સત્ય ધર્મ. દૂસરો કો સંતાપ દેને વાલે વચનો કો છોડ કર જો ભિક્ષુ, ભિક્ષુ એટલે કે મુનિ, અપના ઓર દૂસરો કા હિત કરને વાલે વચન બોલતા હૈ. આપણે વચન બોલ્યું ભાષા સમિતિ માં જોયું ને, હિત મિત પ્રિય વચન હોય છે. ઉનકો ચોથા સત્ય ધર્મ હોતા હૈ. સંતાપ એટલે કોઈને દુઃખ ન થાય એને સંતાપ. કશા પાંચમી લોભ કશાયથી રહી ઉત્તમ શૌચ ધર્મ. આકાંક્ષા ભાવથી નિવૃત, આકાંક્ષા એટલે જે ડિઝાયર હોય ને કે આઈ વોન્ટ ધીસ, એવા આકાંક્ષા ભાવથી નિવૃત તથા વૈરાગ્ય ભાવથી સંપન્ન પરમ મુનિ કે શૌચ ધર્મ હોતા હૈ. આગળ નહીં સંયમ ધર્મ. હવે સંયમ કેવો હોય મુનિરાજ ને, કે જો સાધુ વ્રત સમિતિ પાલન કરતા હોય. આ પાંચ પ્રકારના મહાવ્રત હોય છે, ખ્યાલ આવે છે? પાંચ જે પાંચ પાપ હોય ને, હિંસા દૂર ચોરી ખુશી પરિગ્રહ, એ પાંચનો પૂર્ણ રીતે મુનિરાજ ને ત્યાગ હોય એટલે પાંચ મહાવ્રત છે. એ પાંચ મહાવ્રત અને પાંચ સમિતિ. સમિતિ એટલે શું? કે એમના આવાગમનમાં કે એમની ક્રિયાઓમાં કોઈ પણ જીવ હિંસા ન થાય એ જાતની એમની સાવચેતી હોય. એમ નહીં કે હું તો ધ્યાનમાં છું એટલે હું તો આમ ક્યાં જતો તો મને ખબર નથી, મારી કોઈ હિંસા થઈ ગઈ મને ખબર નથી. હવે કહો આપણે સ્પેશિયલી આપણે ગુરુદેવશ્રી ના પ્રવચનમાં કે ક્યાંય પૂજનમાં ભક્તિમાં આપણે ક્યાંય બેઠા હોય તો આપણે તો બધા એટલા ધ્યાનમાં ચડી જઈએ કે જયારે આંખ બંધ કરીને આમ ભૂલતા હોઈએ. હજી આત્માની ખબર નથી ક્યાં ધ્યાનમાં ચડી ગઈ એ ખબર નથી, પણ જોઈએ છે ખરા. આવું ક્યારે હોય નહીં. આ પ્રમાદના ટાઈમ છે, પ્રમાદ એટલે આળસની ટાઈમ છે. જે જીવ આ તત્વ વિચાર આદિમાં અત્યંત જાગૃત હોય, મુનિરાજ કેવા હોય કે ધ્યાનમાં બેઠા એટલે જાણે આમ એકદમ આમ જાણે ઊંઘ આવી ગયા સુઈ ગયા એવું ન હોય, અત્યંત જાગૃત હોય, વિહાર પણ કરતા હોય તો એમને કયું જીવ ક્યાં છે, કોઈ જીવનો મારા નિમિત્તે હિંસા ન થાય એમની એમને પૂર્વ જાગૃતિ, પૂર્ણ જાગૃતિ એમને હોય છે. ખ્યાલ આવે છે? તો એ પાંચ પ્રકારની સમિતિ પાડે છે. એટલે ચાલતી વખતે કે કોઈ વસ્તુ મુક્તિ લેતી વખતે અથવા આહાર ગ્રહણ કરતી વખતે અથવા વિસર્જન કરતી વખતે કોઈ જીવની હિંસા ન થાય એ પાંચ પ્રકારનું ધ્યાન રાખે. તો જે મુનિ વ્રત અને સમિતિનું પાલન કરે છે, મન વચન કાયદા નિગ્રહ કરતા હોય. નિગ્રહ એટલે શું? કે મન વચન અને કાયદા એ ત્રણ ગુપ્તિ જે કહેવાય ને, મન વચન મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, એના વિકલ્પોને લઈને એ પ્રકારની ક્રિયા ન થવી એને કહેવાય ગુપ્તિ. એટલે કે વચનથી એમને બોલવાનો ભાવ પહેલા આવે તો સૌથી પહેલા તો ભાવ એમ નહીં કે બોલીને સમજાવી દે, સૌથી પહેલા તો ભાવ તોડીને પોતાના આત્મામાં લીન થવાની કોશિશ કરે એને કહેવાય વચન મુક્તિ. પણ જો આત્મામાં લીન ન રહી શકે તો અને સામેવાળો કોઈ પાત્ર જીવ દેખાય અને એમને રાગ આવે તો એને હિત મિત પ્રિય વચનથી સમજાવે એને કહેવાય ભાષા કરવી. ખ્યાલમાં આવે? તો આવી રીતના ત્રણ જાતના વિકલ્પો પહેલા એમને આવે. સપોઝ કાયા મુક્તિ એટલે શું? કે ક્યાંય વિહાર કરવાનું મન થયું ચલો ક્યારે એવું ન હોય. પહેલા તો પોતાના ધ્યાન એટલે પોતાના આત્માના આશ્રયથી એવા વિકલ્પો તોડવાની ટ્રાય કરે એને કહેવાય કે કાય ગુપ્તિ. અને પછી તો એ વિકલ્પ બહુ હેરાન કરતા હોય ને એમને નેચરલ એમને ભાવ થતો હોય કે આમ વિહાર કરીએ, એ જાતના વિહાર કરીને એ વિકલ્પને તોડવા માટે વિહાર કરે. ચાલવા આવે? તો મન વચન કાયદા નિગ્રહ કરતા હૈ એવમ પાંચો ઇન્દ્રિય પર વિજય કરતા હૈ ઉસે નિયમ છે સંયમ ધર્મ હોતા. એમને એટલો સંયમ હોય કે પાંચ ઇન્દ્રિયના વિકલ્પોમાં ત્યાગ. આગળ ઉત્તમ તપ ધર્મ. જો વિષય ઓર કશાય ભાવ કા નિગ્રહ કરકે આ આગળ સંયમ ધારણ કરીને હવે કરે છે તું કે ધ્યાન ઓર સ્વાધ્યાય કે દ્વારા આત્મા કી ભાવના લાતા હૈ ઉસે નિયમ સે સબ ધર્મ હોતા હૈ ત્યાગ ધર્મ જો સમસ્ત ફળ દ્રવ્યો કા મોહ છોડ કર ઉદાસીન પરિણામી હોતા હૈ ઉસે ત્યાગ ધર્મ હોતા હૈ એસા જીવેન્દ્ર દેવ ને કહા હૈ હવે ટાઈમ થઈ ગયો ફટાફટ જઈએ આકિંચન અને બ્રહ્મચર્ય દેવચર્ય જો મુનિ સમસ્ત પરિગ્રહ કો છોડકર સુખ દુઃખ દેને વાલે કર્મજન્ય નિજ પરિણામો કા નિગ્રહ કરકે નિર્દ્વંદ રહેતા હૈ એટલે કે જે મુનિ બધા પરિગ્રહ આદિ નો ત્યાગ કરીને રાગ દ્વેષ આદિ ભાવો નો પણ ત્યાગ કરીને બધા પરિણામો માં નિર્દ્વંદ દ્વંદ એટલે કે જાણે ડિબેટ કરી ને અંદર ડિબેટ એને દ્વંદ કહેવાય તો નિર્દ્વંદ રહે છે એકદમ એબ્સોલ્યુટલી ક્લિયર સંતા ભાવ માં રહે છે ઉત્તમ આકિંચન ધર્મ કહેતે હૈ અને લાસ્ટ બ્રહ્મચર્ય જો સ્ત્રીઓ કે અંગો કો દેખતા હુઆ દેખતા હોય એટલે જાણે તાકી તાકી ને જાણી ને જોતા હોય એમનો જે પોતાના આત્મા માં લીન છે કદાચ ક્યારેક આંખ ખોલે અને સામે સ્ત્રી આદિ દેખાઈ જાય તો એ દેખાવા છતાં એમને કોઈ ભાવ જ નથી થતા એને ઉત્તમ બ્રહ્મચર્ય કહેવાય છે દેખતા હુઆ અપને પરિણામો મે રાગ ભાવ નહીં કરતા વહ ધર્માત્મા કેવા છે ધર્માત્મા છે પછી કેવા છે દુર્ધર દુર્ધર એટલે કે ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ટુ ધર ધરવું એટલે એને ગ્રહણ કરવું આવું બ્રહ્મચર્ય કેવું છે ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ટુ અચીવ એવા દુર્ધર બ્રહ્મચર્ય ને ધારણ કરે છે જો જીવ શ્રાવક ધર્મ કો પાર એટલે કે ત્યાગ કરીને સમ્યક દર્શન થયું પછી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો હવે શ્રાવક ધર્મ ને પણ ઓળંગીને પાર કરીને મુનિ ધર્મ મે પ્રવૃત્તિ કરતા હૈ ઉસ ધર્મ સે મોક્ષ કી પ્રાપ્તિ અવશ્ય હોતી હૈ મુનિ ધર્મ ની આવી ખરેખર તો નિશ્ચય ધર્મ થી મોક્ષ ની પ્રાપ્તિ થાય પણ એવું થવા છતાં બહાર માં કોઈને આવા ધર્મ હોય છે એક્ચુઅલી જોવા જાવ ભરત ચક્રવર્તી હતા એમણે મુનિ દીક્ષા લીધી અને વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ અંતર મુહૂર્ત માં તો કેવલ જ્ઞાન થઈ ગયું કેમકે એમને ખરેખર જે વાસ્તવિક આત્મા માં લીનતા જોઈએ નેસેસરી રિક્વાયરમેન્ટ એ તો એમને હતી દીઝ આર ઓપ્શનલ રિક્વાયરમેન્ટ કે જે મુનિ દશામાં હોય અને આત્મા માં લીન લઈને કેવલ જ્ઞાન નથી હજી લઈ શકતા તો બહાર આવતા એમને આવા વિકલ્પ આવે છે તો ઉસ ધર્મ સે મોક્ષ કી પ્રાપ્તિ અવશ્ય હોતી હૈ એસા પ્રતિદિન ચિંતન કરના ચાહીએ આવું ચિંતન નિરાજ નિરંતર કરે છે એ જ એમની ધર્મ ભાવના છે લાસ્ટ ગાથા અબ કુમકુંદાચાર્ય ની સાઈડ જે ચાર પાંચ ગાથા કીધી હોય કોઈ પણ એક ધર્મ પર તો છેલ્લી ગાથા ગુરુ સમરાઈઝ કરે તો શું સમરાઈઝ કરે છે નિશ્ચય ને છે જીવ ગૃહસ્થ ધર્મ ઓર મુનિ ધર્મ સે ભિન્ન હૈ એ પાછું પ્રક્ષ ઉપર લઈ આવ્યા કે ખરી રીતે તો જીવ શ્રાવક અને મુનિ ધર્મ થી ભિન્ન છે અતઃ દોનો ધર્મો મે મધ્યસ્થ ભાવ રખતે હુએ આ બધા વિકલ્પ કરે છે શ્રાવક ધર્મ અને મુનિ ધર્મ ના ભાવ આવે છે પણ એમાં પણ મધ્યસ્થ રહીને મધ્યસ્થ એટલે ઇનડિફરન્ટ રહીને સદા શુદ્ધ આત્મા કા ચિંતન કરના ચાહીએ આ ખરેખર નિશ્ચય ધર્મ છે તો આવી બાર ભાવના મુનિરાજ તો નિરંતર ભાવે જ છે આપણે પણ ભાવવી જોઈએ તો આપણે ભાવવી જોઈએ તો કઈ રીતે ભાવવી જોઈએ સી ધેર ઇઝ વન લાસ્ટ પેરેગ્રાફ વિચ આઈ વોન્ટ ટુ રીડ આ છ ડાળામાં છે એના છ ડાળમાં છ પાંચમી ડાળમાં જે સારાંશ છે ને એમાં એક લાસ્ટ પેરેગ્રાફ છે જેમ ટોડર મલજીએ મોક્ષમાર્ગ પ્રકાશક લખ્યું છે એમાંથી ડાયરેક્ટ લીધો છે તો શું કહે છે અહીંયા જો અનિત્યાદિ ચિંતન થી આ બાર ભાવના નો વિચાર કરો કે આપણને શું લાગે અરે આ સંસારમાં બધું મિથ્યા છે કાંઈ કરવા લાયક નથી બધું જાણે નાશવાન છે મને તો ક્યાંય સારો નથી બધું નેગેટિવ નેગેટિવ લાગે છે તો એની અગેન્સ્ટ માં અહીંયા કહે છે જો શું કહે છે અનિત્યાદિ ચિંતન થી શરીર આદિ ને બુરા જાણી આપણે વિચાર કર્યો શરીર આદિ બુરા છે તો એવું બુરા જાણી ચિત્કારી ન જાણી એનાથી ઉદાસ થવું એનું નામ અનુપ્રેક્ષા નથી. કે શરીર તો અનિત્ય છે, અસુચિ છે, સાવ ખરાબ છે, તો એનાથી ઉદાસ થઈ જાય, પણ આનું નામ ભાવના નથી. તો શું કે છે? કારણ કે એ તો જેમ પ્રથમ કોઈ મિત્ર માનતો હતો કે પહેલા કોઈ આપણો ફ્રેન્ડ હતો અને પાછળથી એનું કોઈ રાજ આપણને ખબર પડી અરે આ તો અમારા માટે ઇઝ નોટ ઇન ફેવર ઓફ મી, એમ કરીને એનો દુશ્મન થઈ ગયો. તો પહેલા રાગ હતો, હવે દ્વેષ થયો, એમાં શું ફરક પડ્યો? તો મિત્ર માનતો હતો ત્યારે તેનાથી રાગ હતો અને પાછળથી તેનો અવગુણ જાણીને ઉદાસીન થયો. તેમ આવી રીતે પહેલા શરીર ઉપર મને રાગ હતો, હવે એ શરીર પર રાગ હતો, પાછળથી અનિત્યથી અવગુણ દેખીને તેનાથી ઉદાસ થયો. પરંતુ એવી ઉદાસીનતા તો દ્વેષ રૂપ છે કે પહેલા રાગ કરતા હતા હવે દ્વેષ કરવા માંડ્યા, તો શું ફરક પડ્યો? પણ જ્યાં જેવો પોતાનો વા શરીરાદી નો સ્વભાવ છે, ત્યાં વિશ્વમાં છ દ્રવ્ય છે, એનો જેવો જેવો સ્વભાવ છે, કુદરત તો જળ છે, સ્પર્શ સુગંધ વર્ણ યુક્ત છે, અને એમ જાણીને એનાથી ઇનડિફરન્ટ થયા. જેવો જેનો સ્વભાવ છે એવો એને ઓળખીને ભ્રમ છોડીને તેને ભલા જાણી રાગ ન કરવો અને બુરા જાણીને દ્વેષ ન કરવો, આવી સાચી ઉદાસીનતાના અર્થે આવું ક્યારે થાય? કે જયારે હું જીવ છું અને બાકી બધા મારાથી પર છે. પર કહેતા આ બુક મારી છે, આ બુક તમારી છે, હું ભેદ જ મટી ગયો, બધું જ પર છે. તો બધામાં સમતા ભાવ આવી ગયો. સમતા ભાવ આવતા કોઈના પ્રત્યે રાગ દ્વેષ ભાવ થયા જ નહીં, તો એને ખરેખર ઉદાસીનતા કહેવાય છે. તો આવું જાણીને સાચી ઉદાસીનતા અર્થે અનિત્યાદિ વગેરેનું ચિંતન, યથાર્થ ચિંતન કરવું, તે જ સાચી અનુપ્રેક્ષા છે. બરાબર? તો આનાથી આપણે બોધ લઈને આવું ચિંતન આપણે આપણા જીવનમાં વારંવાર કરીએ, જેનાથી આપણે આપણા આત્માનું સાચું સ્વરૂપ જાણીને સમ્યક દર્શન આદિ બોધિથી યુક્ત થઈએ. બરાબર? આવી ભાવનાથી આપણે સમાપ્ત કરીએ છીએ. જેનવાની સ્તુતિ. નિજ નિધિ નિજ મે ઉપકાર હૈ ઉસકે લિયે જિન વાણી માકો વંદના શતકાર હૈ વંદના શતકાર માત નો જયો. અનિલ વિલામાં લિફ્ટ બંધ છે, સૌને નોકર આપવા વિનંતી છે.
હમણાં અનિલ વિલામાં સ્વામી વાત્સલ્ય ભોજન છે, બધા દાદરા ચડીને જવા.